જીનેન્દ્ર પ્રકાશભાઈ.
જય જીનેન્દ્રબેન.
હા પ્રકાશભાઈ, ત્યાંના મંદિરના, કલકત્તા મંદિરના બધા જ મુમુક્ષુ અને અમારા તરફથી જય જીનેન્દ્ર. જો એ લોકોને સંભળાતું હોય તો જય જીનેન્દ્ર, નહીં તો અમારા તરફથી બધાને જય જીનેન્દ્ર કહેજો અને પછી આપણે શરૂ કરીએ.
બરાબર બરાબર. હાજી બરાબર.
ભાનુબેન, આર યુ ગોઇંગ ટુ હેવ સમ ટાઈમ લાસ્ટ 5 મિનિટ્સ ફોર ક્વેશ્ચન્સ ટુ પ્રકાશભાઈ?
વી કુડ હેવ. કોઈને પ્રકાશભાઈ પછી આપણે નથી, કોઈનું સેશન એટલે કોઈને પૂછવું હોય તો પૂછી શકો છો.
ઓલરાઇટ, થેન્ક યુ.
હા પ્રકાશભાઈ, આપણે શરૂ કરીએ.
ભલે. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉત્તરાયણમ, નમો લોયુ સવત્સરમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ ગરી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય મંગલ્યમ, સર્વ કલ્યાણકારકમ, પ્રદાનમ સર્વ ધર્માણમ, જૈનમ જયતુ સાસનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ, નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. નમઃ સમયસારાય, સ્વાનુભૂત્યાચકાસતે, સ્વભાવાય ભાવાય, સર્વભાવં અજ્ઞાનતિમિરાંધાનં, જ્ઞાનાજન્યસલાકય. ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરવે નમઃ. આત્મજ્ઞાનં સ્વયં જ્ઞાનં, જ્ઞાનાગમ્યત કરોતિ કિમ. પરભાવસ્ય કર્તાત્મા, મોહોયમ વ્યવહારિણ. મંગલમય મંગલકરં, વીતરાગ વિજ્ઞાન. નમો તાહિ જાતે ભય, હરિહંતા દિમાહ. ઓમ નમઃ સિદ્ધેય, નમઃ સિદ્ધેય, નમઃ સિદ્ધેય. સર્વપ્રથમ આપણા સૌના પરમ સૌભાગ્યથી પૂજ્ય ગુરુદેવશ્રીનું અવતરણ ભરત ક્ષેત્રમાં થયું. તેઓના એક ઉદયથી ભરત ક્ષેત્ર ઉપર છવાયેલ, જૈન શાસન ઉપર છવાયેલ સારા મોહના વાદળા ખેર વિખેર થઈ ગયા. એક ગુરુદેવશ્રીના આવવાથી, એક ગુરુદેવશ્રીના મળવાથી જૈન દર્શનની જે જેકાર, જે પ્રમાણમાં, જે માત્રામાં થઈ, ખરેખર આ કાળનું એ પરમ સૌભાગ્ય છે. 1900મી સદી ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીના નામે અંકિત થાય એમાં કોઈ નવીનતા નથી, આશ્ચર્ય નથી. કુંકુમ આચાર્યદેવ જેવા સમર્થ આચાર્યોના મહાપરમાગમ સમયસારજી શાસ્ત્રોના પેટાળમાં જઈને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રકારે કુંકુમ આચાર્ય ભગવાનનું અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાનનું હૃદય ખોલ્યું છે, તે ખરેખર આ કાળનો એક અચંબો છે. આવા ગુરુદેવશ્રીના ચરણોમાં નતમસ્તક થઈ તેઓ શ્રીએ બતાવેલો શુદ્ધાત્માનો અદ્ભુતમાં અદ્ભુત મહિમા જેમ છે તેમ યથાર્થ તથ્ય આપણે સમજીએ તે આપણા જીવનનું સર્વપ્રથમ કર્તવ્ય છે. અને એ સમયસર પરમાગમની પ્રથમ ગાથા એટલે છઠ્ઠી ગાથા, જે ગાથાની અંદરમાં શિષ્યનો પ્રશ્ન શુદ્ધાત્મા કોણ છે અને એનું સ્વરૂપ જાણવું જોઈએ, આ બે પ્રશ્ન આચાર્ય ભગવાને શિષ્યના મુખમાં મૂક્યા છે. સૌથી પહેલો પ્રશ્ન એ કે શુદ્ધાત્મા કોણ છે. શુદ્ધાત્મા કોણ છે એ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ 47 વર્ષ સુધી એક ધારી દિવસ રાત સવાર બપોર સાંજ એક ચર્ચા કરી કે ભાઈ તું ભગવાન છો, ભાઈ તું પરમાત્મા છો, ભાઈ તું પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છો. એ વાત શુદ્ધાત્માની વાત, ભગવાન આત્માની વાત, જ્ઞાયક આત્માની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી કરી અને આપણે સૌએ 47 વર્ષ સુધી એ વાત સાંભળી છે. એ જ ઉત્તર અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ટીકાના પહેલા પેરેગ્રાફની અંદરમાં કુંકુન આચાર્ય ભગવાને જે કહ્યું તેનું હૃદય અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ટીકામાં ખોલીને એ એમ કહે છે કે જે શુદ્ધાત્મા જે છે, ભગવાન આત્મા જે છે, એ સ્વયં સિદ્ધ છે, એ અનાદિથી છે, એ અનંત છે, એ સદાય ઉદ્યોગરૂપ પ્રગટરૂપ છે, એ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવો જે નાયક એક ભાવ છે તે નાયક એક ભાવ છે. જે નાયક ભાવ છે તે નાયક ભાવ છે. જે નાયક ભાવ છે તેને પર્યાયથી રહિત કેવો એ ખરેખર નાયક ભાવની ઉપર લજ્જા છે. લજ્જા એટલે છે કે નાયક ભાવ સ્વયં સિદ્ધ છે, જ્ઞાયક ભાવ સંપૂર્ણ છે. જે પોતે પોતાથી સંપૂર્ણ હોય અને જે સ્વભાવથી નિરપેક્ષપણે શુદ્ધ હોય એ પર્યાયથી રહિત છે એમ કેવું એ પણ એક અપેક્ષિત ચર્ચા છે. જ્યારે ભગવાન આત્મા છે એ અપેક્ષાથી પણ પાર, એ અપેક્ષાથી પણ દૂર, નિરપેક્ષપણે પરિપૂર્ણ તત્વ છે. જે પરિપૂર્ણ તત્વ છે એ સ્વયંથી અનાદિ અનંત પરિપૂર્ણ છે અને જે પરિપૂર્ણ હોય એને પૂર્ણ થવાનું ન હોય. તો જેને પૂર્ણ થવું છે એટલે કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એ વર્તમાનમાં પોતાને અપૂર્ણ જુએ છે. જે પોતાને અપૂર્ણ જુએ છે એ પૂર્ણતાને પ્રાપ્ત નથી કરી શકતો. જેને પૂર્ણતા જુએ છે એને પોતાનો ત્રિકાળ પૂર્ણ સ્વભાવ વર્તમાનમાં હું છું એવો વિશ્વાસ, એવું શ્રદ્ધાન, એવું જ્ઞાન એને વર્તમાનમાં કરવું અત્યંત આવશ્યક છે. અને તેના માટે આ સમયસારજીની છઠ્ઠી ગાથા એટલે એ સમગ્ર સમયસાર છે. એક ગાથાની અંદરમાં આખું સમયસાર સમાયેલું છે. આ એક ગાથાની અંદરમાં ભગવાન આત્મા કેવો છે એને સમજવાની વિધિ, અનાદિથી આજ દિવસ સુધી એની સાથે જે કાંઈ પણ બન્યું છે એનાથી એ અત્યંત અપ્રભાવિત રહ્યો છે. બીજી વાત, ત્રીજી વાત, એ પ્રમત અને અપ્રમતપણે પરિણમતો નથી એટલે કે સદાય અપરિણામી રહે છે. તે ત્રીજી વાત, સંસાર સમુદ્રની અંદરમાં અનાદિકાળથી રહેતા કર્મ પુદ્ગલો સાથે ક્ષેત્ર સંબંધ હોવા છતાં પણ દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તેની સાથે કોઈ પ્રકારનો એને સંબંધ નથી. એ વાત આચાર્ય ભગવાને આ ગાથાની અંદરમાં અત્યંત સ્પષ્ટ કરીને એમ કીધું કે નાયક ભાવ જે છે એ નાયક ભાવથી જળભાવરૂપ થતો નથી એટલે કે પ્રમત અપ્રમત રૂપ થતો નથી એટલે કે શુભ અશુભ રૂપે તો નથી પરિણમતો પણ અશુભ અને શુદ્ધ રૂપે પણ નથી પરિણમતો. 1-6 ગુણસ્થાન તે પ્રમત અને 7-14 ગુણસ્થાન એટલે અપ્રમત, પ્રમત અને અપ્રમત રૂપે નહીં પરિણમતો એવો જે ભગવાન આત્મા છે તે હું છું એવો જેને વિશ્વાસ આવે છે એને પ્રમત અને અપ્રમત પરદ્રવ્ય પરભાવ સમજાય છે. જેને પર્યાય પરદ્રવ્ય અને પરસ્થિત્રમાં સમજાય છે એને ત્રિકાળી પરમાત્મા હું છું એવું જ્યારે સમજાય ત્યારે જ પ્રમત અપ્રમત જે છે એ ભિન્ન દ્રવ્ય છે એવું સમજાય છે. પ્રમત અને અપ્રમત પર્યાયના પરિણામ છે એ વાત તો એક તરફ, પણ જેને હું શુદ્ધાત્મા છું ભગવાન આત્મા છું એવો વિશ્વાસ ઉત્પન્ન થાય છે એને પરિણામ પરદ્રવ્ય દેખાય છે. જેને પરિણામ પરદ્રવ્ય દેખાય છે એને શુદ્ધાત્મા સ્વદ્રવ્ય દેખાય છે. પણ જેને એમ લાગે છે કે આ પર્યાય જે છે એ તો દ્રવ્યનો જ એક અંશ છે, અને દ્રવ્યનો એક અંશ છે. ભેદ જ્ઞાનની અપેક્ષા દ્રવ્ય તો હું છું અને પર્યાય મારાથી ભિન્ન છે, એવો જે દ્રષ્ટિકોણ છે એમાં ભગવાન આત્મા કોઈ દિવસ સમજાતો નથી. કારણ કે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે છે એને બરકરાર રાખીને, એક સાથે કાયમ રાખીને ભગવાન આત્માને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે પ્રમાણનો લોભ એને છૂટતો નથી. જેને પ્રમાણનો લોભ નથી છૂટતો એને હું પરમાત્મા છું એવો વિશ્વાસ ક્યારે પણ નથી આવતો. કારણ કે જ્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ લે છે ત્યારે પર્યાયની ખામી, પર્યાયની કચાશ, પર્યાયની અધુરાસ એની સામે આવે છે. અને જ્યારે પર્યાયની અધુરાસ એની સામે આવે છે ત્યારે એને એવું સમજાય છે કે હું તો અજ્ઞાની છું, હું તો સંસારી છું, મારે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, મારે તો મોક્ષમાં જવું છે, મારે તો ભક્ત નહીં ભગવાન બનવું છે. તો આ ભાવો જે છે એ પર્યાય દ્રષ્ટિના ભાવો છે. અને આ પર્યાય દ્રષ્ટિના ભાવો એટલે મિથ્યા દર્શન, આ પર્યાય દ્રષ્ટિના ભાવો એટલે સંસારને કાયમ રાખવાનો માર્ગ. આ જે અનાદિકાળથી આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે એને સમજાતું નથી કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમાંથી હું કોણ છું, પર્યાય કે હું છું કે દ્રવ્ય કે હું છું. અનાદિકાળથી પર્યાય કે હું છું એવું અહમ, એવું એકત્વ એનું રહ્યું છે. માટે એને પોતાની અપૂર્ણતા દેખાણી છે, અશુદ્ધતા દેખાણી છે, અને શુદ્ધતાનો એણે પ્રયત્ન કર્યો છે. જેને અશુદ્ધતા દેખાણી છે, લક્ષ અને દ્રષ્ટિ અશુદ્ધતા ઉપર છે, એને શુદ્ધ ભગવાન આત્મા પ્રગટ હોવા છતાં પણ, શુદ્ધ ભગવાન આત્મા વિદ્યમાન હોવા છતાં પણ, એટલું જ નહીં શુદ્ધ ભગવાન આત્મા અનાદિ અનંત એની પર્યાયની અંદરમાં જણાતો હોવા છતાં પણ હું પરમાત્મા છું એવો વિશ્વાસ જાગ્રત નથી થતો. એનું કારણ શું? તો કે એનું કારણ પ્રમાણનો લોભ. એનું કારણ શું? તો કે એનું કારણ વ્યવહાર નહીંનો પક્ષ. એનું કારણ શું? તો કે એનું કારણ નિશ્ચયાભાસનો ડર. આ જે ત્રણ અનાદિથી જીવના ભય સ્થાનો જે રહેલા છે, પેલું વ્યવહાર નહીંનો પક્ષ, બીજું પ્રમાણનો લોભ, અને ત્રીજું નિશ્ચયાભાસનો ડર, એ હું શુદ્ધાત્મા છું, હું ભગવાન આત્મા છું એવું સમજવા દેતો નથી. અને જે હું ભગવાન છું એવું સાંભળે છે અને સાંભળીને વાત જેને અંતરની અંદરમાં બેસે છે એ તો તત્ સમયથી પર્યાયની સામે જોવાનું છોડી દે છે. કારણ કે પર્યાયની દ્રષ્ટિ શું છે, પર્યાયની નજરો શું છે? ગુરુદેવ કહે છે કે તમે પ્રત્યેક પળે ભગવાન આત્મા તમે જણાય છે, તું પરિપૂર્ણ છું એવું તમે જણાય છે, અને એવું જણાતું હોવા છતાં પણ તારી દ્રષ્ટિ ત્યાં નહીં હોવાને કારણે, તારું લક્ષ ત્યાં નહીં હોવાને કારણે, તું પરિપૂર્ણ સ્વભાવી ભગવાન આત્મા હોવા છતાં પણ હું અપૂર્ણ છું એવી દ્રષ્ટિ કાયમ રહેતા સંસાર જૈન દર્શન મળ્યા પછી પણ, કુંકુનાચાર્ય ભગવાન મળ્યા પછી પણ, ગુરુદેવ મળ્યા પછી પણ ચાલુ રહે છે, તેનું કારણ પર્યાય દ્રષ્ટિ છે. અને પર્યાય દ્રષ્ટિ જળમૂળમાંથી સમાપ્ત થઈ જાય એનું સ્પષ્ટ વિધાન આ છઠ્ઠી ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને એમ કીધું કે જ્ઞાયક ભાવથી જળભાવરૂપ થતો નથી, તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. હવે પ્રમત અને અપ્રમત એટલે 1-14 ગુણસ્થાનો, એ પ્રમત અને અપ્રમત છે, અને તે ભાવરૂપ જ્ઞાયક ભાવ થતો જ નથી. પ્રમત અને અપ્રમત ભાવરૂપ થતો નથી એટલે પ્રમત પર્યાયમાં કે અપ્રમત પર્યાયની અંદરમાં જ્ઞાયક ભાવ આવતો જ નથી. જ્ઞાયક ભાવમાં પરિણામ એકતા જ નથી, તો પરિણામ જુદા અને દ્રવ્ય જુદા બંનેની વચ્ચે દિવાલ છે. એક ક્ષણિક છે, એક ત્રિકાળ છે, એક નાશવાન છે, એક અનાદિ અનંત છે, એક પરિણમતો છે, એક અપરિણામી છે. તો બંનેના સ્વભાવો ભિન્ન ભિન્ન છે. જેના સ્વભાવો ભિન્ન ભિન્ન છે એ બંને વસ્તુ હું ન હોઈ શકું, હું પણ બેમાં ન થઈ શકે, હું પણ નિયમથી એકમાં થાય, કાં તો પર્યાયમાં થાય, કાં તો દ્રવ્યમાં થાય. અનાદિકાળથી આજ દિવસ સુધી અહમપણું પર્યાયની અંદરમાં થયું છે, અને એ અહમપણું પર્યાયની અંદરમાં થયું હોવાને કારણે ભગવાન આત્મા પ્રત્યક્ષ હોવા છતાં પણ, ભગવાન આત્મા વિદ્યમાન હોવા છતાં પણ, ભગવાન આત્મા સ્પષ્ટ હોવા છતાં પણ, ભગવાન આત્મા જણાતો હોવા છતાં પણ હું ભગવાન છું એવી એની દ્રષ્ટિ જતી નથી. ભગવાન જણાય છે ભગવાન આત્માને જાણવાનો પ્રયત્ન નથી કરવાનો. જીવ અનાધિકાળથી પ્રયત્ન કરે છે ભગવાન આત્માને જાણવાનો, કે જે જણાય છે એને જાણવાનો પ્રયત્ન કરે છે, કે ભગવાન આત્મા જણાય છે એનો એ વિરોધ કરે છે. જો ગુરુદેવસિંહના શબ્દોની અંદરમાં જોઈએ, સમયસાર સિદ્ધિ ભાગ 1 207 નંબરનો પ્રશ્ન છે, જે પ્રશ્નની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહે છે કે આ વસ્તુ છે તો જીન સ્વરૂપ. આ વસ્તુ કેવી છે? પોતાનો આત્મા કેવો છે? જીન સ્વરૂપ. એ ભગવાન આત્મા, જેવો ભગવાન આત્મા છે, જેવા સિમંદર પરમાત્મા છે, જેવા મહાવીર પરમાત્મા છે, એવો હું છું. જીન સ્વરૂપ છે, એ સંસારી છે, શુભ ભાવ વાળો છે, અશુભ ભાવ વાળો છે, સાધક અવસ્થા વાળો છે, એવો છે જ નહીં. એ જીવ સ્વરૂપ છે. આ વસ્તુ છે તો જીવ સ્વરૂપ છે, તો શુદ્ધ. શુદ્ધ કહો, જીવ સ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો, સામાન્ય કહો, એકાર્થ છે. પોતાનો આત્મા કેવો છે? કે પોતાનો આત્મા જે છે એ જીવ સ્વરૂપ છે, છે તો શુદ્ધ, વર્તમાનની અંદરમાં શુદ્ધ છે. તમે એને શુદ્ધ કહો, જીન સ્વરૂપ કહો, વિનાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો, સામાન્ય કહો, પરમાત્મા કહો, ભગવાન કહો, સિદ્ધ સમાન કહો, જે કાંઈ પણ કહો, પણ એ છે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા, જેમાં પર્યાય નથી. હવે જે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા છે એમાં પર્યાય નથી. હવે પર્યાય નથી એટલે શુભાશુભ ભાવ નથી, શુભાશુભ ભાવ નથી એટલે પ્રમત અપ્રમત નથી, પ્રમત અપ્રમત નથી એટલે એવી જે ચીજ જે છે, એવી ચીજને, એવા ભગવાન આત્માને, એવા જ નાયકને અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા તીર્થંકર ભગવાન જે છે એ નવકર્મ છે. સિમંદર ભગવાન નવકર્મ છે મારા માટે, મહાવીર પરમાત્મા નવકર્મ છે મારા માટે. અને હું મહાવીર પરમાત્મા સામે જોયા કરું તો મહાવીર પરમાત્મા સમજાય કેવી રીતે? શરીર નો કર્મ છે એમને, ગુરુદેવ નો કર્મ છે, કુંકુનાચાર્ય ભગવાન નો કર્મ છે, સિમંદર પરમાત્મા નો કર્મ છે, મહાવીર પરમાત્મા નો કર્મ છે. એવો હું ભગવાન આત્મા છું એવું એને સમજાય, અને એની દ્રષ્ટિ પરપદાર્થ ઉપર પડી રહે, એની દ્રષ્ટિ પર્યાય ઉપર પડી રહે, એની દ્રષ્ટિ ઉદય ભાવ ઉપર પડી રહે, એવું બને નહીં. ગુરુદેવશ્રી કહે છે કે ભાઈ એનું લક્ષ છોડી દે, તું નાયક ચૈતન્ય મૂર્તિ પ્રભુ છો, ચૈતન્ય ચંદ્ર છે પ્રભુ તો. હવે આવી ચીજ હોવા છતાં અજ્ઞાનીને પર ઉપર લખશે, તેથી તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું છે એની એને ખબર નથી. આ ગુરુદેવશ્રીના વચનો છે. એની દ્રષ્ટિ ક્યાં છે? તો કે પર્યાયની ઉપર છે. હવે એ દ્રવ્ય બાજુમાં પડ્યું છે, એની સમીપ પડ્યું છે, પણ એની એને ખબર નથી. પર્યાય એક સમયની, સમીપમાં પ્રભુ પડ્યો છે, ભગવાન અનાકુળ આનંદનો નાથ. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની, જાણવાની, એ પર્યાયની સમીપ જ પ્રભુ છે. આખું ધ્રુવ ચિદાનંદ પ્રભુ સમીપ જ પડ્યો છે, પણ ત્યાં તેની નજર ન હોવાથી આટલો જોશ છે કે ભગવાન પ્રભુ સમીપમાં પડ્યો છે. ત્યાં એક સમયની જ્ઞાનની પર્યાયની સમીપમાં પડ્યો છે, સમીપમાં પડ્યો છે એટલે પર્યાયમાં જ્ઞાયક આત્મા જણાય છે. એ ભગવાન આત્મા જ્ઞાન પર્યાયની અંદરમાં જણાઈ રહ્યો છે એટલે પર્યાયમાં સમીપ પડ્યો છે પ્રભુ. અને એવું પણ હોવા છતાં એની નજર ત્યાં નથી, બસ નજર ન હોવાથી આટલો એનો દોષ. દોષ કેટલો? કે સમીપમાં ભગવાન પડ્યો છે પણ એની ત્યાં નજર નથી પડતી. નજર નથી પડતી એટલે શું? પદાર્થ તો અમૂર્તિક છે, હવે એની કઈ નજર? આ સમયસર ઉપર નજર નથી પડતી એમ કે તો સમજાય, પણ ભગવાન આત્મા ઉપર નજર નથી પડતી એટલે શું? કે હું ભગવાન છું એવો વિશ્વાસ નથી આવતો, એનું નામ એની ઉપર નજર નથી પડતી. હું ભગવાન છું, પરિપૂર્ણ છું, જીન સ્વરૂપ છું એવો વિશ્વાસ નથી આવતો, એનું નામ, એનો મતલબ, એનું નામ, તેની નજર ત્યાં નહીં હોવાથી. ગુરુદેવશ્રી કહે કે આ સમયસર 17-18 ગાથામાં તો એમ કહ્યું કે એની વર્તમાન જ્ઞાન પર્યાય ઝીણી વાત બાપા છે. આ પ્રભુ તારી પ્રભુતાનો પાર ન મળે, જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું કઠણ પડે. તું એવો પૂરણ પરમાત્મા છો, એવો પૂરણ પ્રભુ છો, તેનું કથન કરવું કઠણ પડે છે. એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. આ ગુરુદેવશ્રીના વચનો છે. 207 નંબર કૃષ્ણ સમયસાર સિદ્ધિ ભાગ એક. એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. એને એક સમયની પર્યાયમાં પડેલો, એને એ સમીપમાં છે, એ નજરમાં આવતો નથી. દૂર નથી ભગવાન આત્મા, એની પર્યાયની સમીપમાં પડેલો છે. એટલે ખરેખર તો એ પર્યાયમાં જણાય છે. તે ગુરુદેવે તો એવું નથી કીધું કે એ પર્યાયમાં જણાય છે. શું કીધું ગુરુદેવે? ગુરુદેવે એમ કીધું કે પર્યાયનો સ્વભાવ તો એવો છે. શું કહ્યું? જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. જ્ઞાનની એક સમયની પર્યાય લોકને જાણે છે એમ નથી, પરલોકને જેમ જાણે છે એમ સ્વલોકને જાણે છે. આખા જ નાયક આત્માને જાણે છે. જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જે જાણે છે. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી વર્તમાન. કઈ પર્યાય? જયારે સમ્યક દર્શન થશે ત્યારે જ્ઞાન જણાશે એમ નહીં. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી, ઉઘડેલી એટલે પ્રગટ થયેલી, પ્રગટ થયેલી એટલે વર્તમાન, એમાં એક દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી. દોષ કેટલો? ત્યાં દ્રષ્ટિ નથી. જણાય શું છે? તો કે આખું દ્રવ્ય જણાય છે. કોને? વર્તમાનમાં. કોને? અજ્ઞાનીને. ત્યારે સદાય દરેકને પ્રત્યેક સમય પોતાની વર્તમાન પર્યાયમાં આખું દ્રવ્ય જણાય છે. ત્યાં દ્રષ્ટિ નથી. એ સમીપમાં ભગવાન કહેલો છે, પણ ત્યાં નજરું નહીં હોવાને કારણે, ત્યાં દ્રષ્ટિ ત્યાં નહીં હોવાને કારણે, દ્રષ્ટિ પર પદાર્થ ઉપર હોવાને કારણે ભગવાન આત્મા જણાતો હોવા છતાં એને જણાતો નથી. શું કહે છે? અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી. તો વાત દ્રષ્ટિની છે. વાત ફેરફાર કરવાની નથી, વાત આગળ પાછળ કરવાની નથી, વાત પુરુષાર્થ કરવાની નથી. વાત હું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું એવો વિશ્વાસ કરતા, શુદ્ધાત્માનો અહમ થતા, ભગવાન આત્માની અંદરમાં હું પણ થતા, એની દ્રષ્ટિ ત્યાં પડી કહેવાય. જ્યાં દ્રષ્ટિ પડે એટલે જે જણાય છે એ અનુભૂતિમાં આવી જાય. જણાય તો છે, જાણવાનો નથી. ઉપદેશના વચનો એવા છે કે ભાઈ તું પરપદાર્થને જાણવાનું બંધ કર. વાસ્તવિકતા એ છે કે પરપદાર્થ જણાતા નથી. ઉપદેશ એવો છે કે જ્ઞાયકને તું જાણ. વ્યવસ્થા એવી છે કે જ્ઞાયક જણાય જ છે. જેને બંધ કરવાનું કહેવામાં આવે છે એ જણાતું જ નથી. જેને જાણવાનું કહેવામાં આવે છે એ જણાય જ છે. તેને પુરસાદ ક્યાં છે? એને પ્રયત્ન ક્યાં છે? મહેનત ક્યાં છે? એને તો હું પરમાત્મા છું એટલો વિશ્વાસ, બસ એની કમી છે. આજ દિવસ સુધી હું ભગવાન છું એવો વિશ્વાસ નથી આવ્યો. માટે આ વસ્તુ સરળ હોવા છતાં પણ, સહજ હોવા છતાં પણ, સ્વાભાવિક હોવા છતાં પણ, સ્વયં પોતે હોવા છતાં પણ આ માર્ગ એને કઠિન થઈ ગયો છે. પણ માર્ગ કઠિન નથી, એની વારે વાર છે. એ હમણાં જો દ્રષ્ટિ કરે શુદ્ધાત્મા ઉપર કે હું પરમાત્મા, મને પર્યાયની અંદરમાં આત્માનો અનુભવ કરવો છે તો પર્યાય દ્રષ્ટિ, અને વર્તમાનની અંદરમાં હું પરિપૂર્ણ છું એવી દ્રષ્ટિ કે દ્રવ્ય દ્રષ્ટિ. અને એવી દ્રવ્ય દ્રષ્ટિ થાય તો તત્ક્ષણે જે ભગવાન આત્મા જણાઈ રહ્યો છે તે એને સ્વસંવેદનમાં આવી જાય. જણાય તો રહ્યો જ છે, પણ સ્વસંવેદનમાં ક્યારે આવે? તો કે હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થાય ત્યારે. આ વાત પણ આચાર્ય ભગવાને બીજા પેરેગ્રાફની અંદરમાં અત્યંત સ્પષ્ટ કરી છે. પણ હજી તો ગુરુદેવ પહેલા પેરેગ્રાફનું સ્પષ્ટીકરણ કરે છે. અનાદિથી અજ્ઞાનીની દ્રષ્ટિ, દયા દાન વ્રત કામ ક્રોધના પરિણામ ને કા એને જાણનારી એક સમયની પર્યાય. કાં તો કામ ક્રોધના દયા દાનના પરિણામમાં ઉભો રહે છે શુભ પરિણામમાં અથવા અશુભ પરિણામમાં, અને જો ન્યાસી થઈ તો વિતરાગી દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવ્યો એટલે કે નો કર્મના સાનિધ્યમાં આવ્યો તો ન્યાસીના માટે અટકે છે. એને જાણનારી એક સમયની પર્યાય ઉપર અટકી જાય. કોને? દેવ શસ્ત્ર ગુરુને જાણનારી એક સમયની પર્યાય. અથવા તો જ્ઞાતિપૂર્વક આગળ વધે, ઉદ્દેશ સાંભળતો થઈ જાય, સમજતો થઈ જાય, ધારણાની અંદરમાં વાત બેસતી થઈ જાય તો મારે સમય દર્શન પ્રાપ્ત કર્યું છે. આ પણ પર્યાય દ્રષ્ટિ છે. મારે ગુરુદેવના પુનિત પંથે આગળ વધીને મોક્ષ માર્ગની અંદરમાં મુનિપણું પ્રાપ્ત કરીને દર્શન જ્ઞાન ચારિત્રની અંદરમાં કેલી કરતા રમણતા કરતા મોક્ષ જતાને પ્રાપ્ત કર્યું છે તો આ પણ પર્યાય દ્રષ્ટિ છે. તો ભાઈ તું ક્યાં સુધી પર્યાય દ્રષ્ટિને તું આગળ કરીશ? માટે કહે છે કે હવે ભાઈ તું એક વખત ઉભો રહે, તું શું કરે છે? તો ગુરુદેવ કહે છે તું શું કરે છે? તો કે એક સમયની જાણનારી પર્યાય ત્યાં આગળ એ ઉભો છે બસ. હા હા હા, મિથ્યા દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. સત્ય દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ છે, એનાથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. અને એને કારણે એ સંસારની અંદરમાં હેરાન થઈ ગયો છે. આગળ ગુરુજી ફરમાવે છે, સત્ય જે પ્રભુ નાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત્ય સાહેબ પૂર્ણાનંદ નો પ્રભુ, આહા એની ઉપર એની નજર નથી. સત્ય જે પ્રભુ નાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત્ય સાહેબ પૂર્ણાનંદ નો નાથ કહો, એની ઉપર એની નજર નથી. તેની ઉપર નજર નથી, પૂર્ણાનંદના નાથ ઉપર એની નજર નથી. હું પરમાત્મા છું, એની ઉપર એની નજર નથી. અને નજર નથી તો પણ વસ્તુ કેવી છે? છે તો પર્યાયમાં જણાય એવો એક ચીજ. કેવો છે? દ્રષ્ટિ નથી એની. હું પૂર્ણાનંદનો નાથ સત્ય સાહેબ છું એવી એની દ્રષ્ટિ નથી. અને એવી દ્રષ્ટિ નહીં હોવા છતાં પણ પર્યાયમાં શું થઈ ગયું છે? દ્રષ્ટિ નથી. ચલો દ્રષ્ટિ નથી તો એક વાત, પણ પર્યાયમાં ક્યારે જણાય છે શું? તો કે છે તો પર્યાયમાં જણાય એવો એક ચીજ જણાય જ છે. જણાય એવો એક ચીજ જણાય જ છે. શું કહ્યું? જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા. જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા. પરમાત્મા જ જણાય છે, બીજું કઈ જણાતું જ નથી. અને આ વ્યવસ્થા છે, એ માને તો આ વ્યવસ્થા છે, ન માને તો આ વ્યવસ્થા છે. હવે એ નથી માનતો, એને માનતો થઈ જાય, એના માટેનો બીજો પેરેગ્રાફ છે જેમાં આચાર્ય ભગવાન કહે છે કે વ્યવસ્થા શું છે, એ જ્ઞાયાકાર જ્ઞાન શું છે, એ જ્ઞાનાકાર જ્ઞાન શું છે. એ બધી અવસ્થાની અંદરમાં એક જ્ઞાયક જ જણાય છે. કેવી રીતે જ્ઞાયક જણાય છે અને સિદ્ધ કરશે? અને પહેલાં તો ગુરુદેવની વાત સાંભળે, બાપુ સાંભળતું આ સત્સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ, સત્ય જે પ્રભુ જ્ઞાયક ભાવ, સત્યાર્થ ભૂતાર્થ પરમાર્થ નિશ્ચય, એની ઉપર એની નજર નથી. એ તું પેલા નક્કી કર કે તારી નજર અહીંયા નથી. ક્યાં નજર નથી? મારે ભગવાન થવું છે એની ઉપર નહીં, હું પૂર્ણાનંદનો નાથ છું એની ઉપર નજર નથી. આ બંનેની અંદરમાં કેટલો ફરક લાગે? મારે ભગવાન થયું છે અને હું પૂર્ણાનંદનો નાથ છું, ભગવાન છું. આ બંનેની વચ્ચે એકમાં ભગવાન થવું છે એવો ભાવ, અને એકમાં ભગવાન છું એવો ભાવ, સામાન્ય ફરક છે. એકમાં થવું છે એવો ભાવ અને એકમાં ભગવાન છું એવો ભાવ, સામાન્ય ફરક લાગે ને? એકની અંદરમાં જમીન છે, બીજાની અંદરમાં આસમાન છે. એકની અંદરમાં નિગોદ છે, એકની અંદરમાં મોક્ષ છે. ભગવાન થવું છે એ પરિણામ પર્યાય દ્રષ્ટિના છે, અને ભગવાન છું એ પરિણામ દ્રવ્ય દ્રષ્ટિના છે. મામૂલી ફરક નથી, પૂરો ફરક છે. 360 ડિગ્રીનો ફરક છે, જમીન આસમાનનો ફરક છે. એકની અંદરમાં પર્યાય દ્રષ્ટિ છે, એકની અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિ છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ હોય છે એ સમય દ્રષ્ટિ થાય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ અત્યારે વર્તમાનની અંદરમાં ભલે સમય દર્શન ન હોય, પણ જેને વજન જેનો દ્રવ્ય ઉપર આવે છે, જેની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર છે, જેની દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર છે, એના પરિણામ નિયમથી ભગવાન આત્મા તરફ ઝૂકે જ છે. અને નિયમથી પરિણામની અંદરમાં જણાય એવો ચીજ જે ભગવાન આત્મા જે છે એ એને વેદનની અંદરમાં આવે જ છે. ગુરુદેવ શ્રી કહે છે કે પ્રભુ એમ કહે છે, જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા. કહે છે પ્રભુ એમ કહે છે, ત્રિલોકનાથ જિનેશ્વર દેવ એના કેળા સંતો એમ કહે છે, પ્રભુ એમ કહે છે, પ્રભુ એકવાર સામાન તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા એનો સફર પ્રકાશક સ્વભાવ હોવાથી ભલે તું તારી નજર ત્યાં ન હોય, તારી નજર ત્યાં ન હોય ભલે, એનો અમને કઈ વાંધો નથી, પણ પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે, જ શબ્દ છે, જ એટલે એકાંત, જ એટલે સમ્યક એકાંત, જ એટલે નિશ્ચય, જ એટલે સાચી, જ એટલે પરમાર્થ, જ એટલે આદર કરવા લાયક, જ એટલે સ્વીકારવા લાયક, જ એટલે હું. અરે રે, ક્યાં વાત છે, ક્યાં જાઉં છે ને કોણ છે એની ખબરું ના મળે. હા હા હા, ભગવાન આત્મા ત્રિલોકનાથ એમ કહે, પ્રભુ તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં, અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે. તારી ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ જાય ને ત્યારે તને જણાય એમ નથી, અત્યારે તને જણાય છે, ત્યારે તો કે અજ્ઞાનમાં જણાય છે. કેટલો જણાય છે તો કે જેવડો પ્રભુ છે એવડો જણાય છે. ક્યારે જણાય છે તો કે સદાય જણાય છે. અજ્ઞાનમાં પર્યાયમાં જણાય છે, કેમ કે પર્યાયનો સ્વભાવ છે જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક. એ પર્યાયમાં સ્વપ્રકાશક તો છે પણ તારી નજર ત્યાં નથી. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે કે સ્વ જણાય, આખો દ્રવ્ય જણાય, આખો ભગવાન આત્મા જણાય, એવી પર્યાયનો સ્વભાવ છે. પર્યાયમાં સ્વપ્રકાશક તો છે પણ તારી નજર ત્યાં નથી. તારી નજર નથી એટલો તારો દોષ. વ્યવસ્થા શું છે તો કે વ્યવસ્થા એ કે દ્રવ્ય જણાય છે. કેટલું દ્રવ્ય જણાય છે? આખું દ્રવ્ય જણાય છે. જેવું છે એવું જણાય છે. કઈ પર્યાયમાં જણાય છે? અજ્ઞાન પર્યાયમાં જણાય છે. ક્યારે જણાય છે? વર્તમાનમાં જણાય છે. કોને જણાય છે? બધાને જણાય છે. આવા ગોપાલ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય છે. નિગોથી લઈને શીખ સીધું પણ તારી નજર ત્યાં નથી. તો કે પ્રભુ મારી નજર ક્યાં છે? તો કે તારી નજર કાં દયા કરી, કાં ભક્તિ કરી, કાં વ્રત પાળ્યા, કાં પૂજાઓ કરી, એવો જે રાગ એના ઉપર તારી નજર છે. કદાચ મુમુક્ષુ છો, દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવ્યો છે, તો અશુભ ઉપર તો તારી નજર નથી. હવે માની લીધું કે અશુભ ઉપર તારી નજર નથી. ક્યાં છે? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઉપર છે. એ નજરને લઈને રાગની આગળ જે જ્ઞાન પર્યાય છે, રાગને જાણનારી એ જ પર્યાય સ્વને જાણનારી. જે રાગ થયો એ રાગને જાણનારી પર્યાય છે, એ જ પર્યાય, બીજી પર્યાય નહીં. રાગને જાણનારી પર્યાય જુદી અને નાયકને જાણનારી પર્યાય જુદી એમ નથી. જે પર્યાય રાગને જાણ્યો એ જ પર્યાય નાયકને જાણ્યો. પર્યાય એક પ્રતિભા સુધેના, જ્ઞાન પર્યાય એક પ્રતિભા સ્વનો અને પરનો. જે પર્યાયમાં રાગ જણાય છે એ પર્યાયમાં નાયક જણાય. જે પર્યાયમાં રાગનો પ્રતિભાવ છે એ પર્યાયમાં નાયકનો પ્રતિભાવ છે. એક સમયની અંદરમાં વર્તમાનમાં જે જ્ઞાન પર્યાય છે રાગને જાણનારી એ જ પર્યાય જ છે. એ જ પર્યાય સ્વને જાણનારી છે પણ તેમાં તારી નજર નહીં હોવાથી વાર્તા પૂરી થઈ જાય છે. જે પર્યાયમાં રાગ જણાય છે એ પર્યાયમાં જ નાયક જણાય છે પણ ત્યાં તારી નજર નહીં હોવાથી તને રાગ ને પર્યાય જણાય છે કે મિથ્યા બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, સમજાનું કાંઈ વાત તો ઘણી ટૂંકી છે બાપુ. આ માર્ગ અદભુત છે, અલૌકિક છે, અનાદિ અનંત, નિગોથી લઈને સ્થિતિ સુધી સૌ કોઈને પોતાનો ભગવાન આત્મા જણાય છે. જે પર્યાયમાં રાગ જણાય છે એ પર્યાય સ્વને જાણનારી છે. એ પર્યાયમાં પૂર્ણાનંદ પ્રભુ જણાય છે, નાયક પ્રભુ જણાય છે પણ બસ તારી નજર ત્યાં નહીં હોવાથી. હવે કમી શું છે? કમી પદાર્થમાં નથી. કમી ત્યાં નજર નથી, ત્યાં દ્રષ્ટિ નથી, એટલી કમી છે. દ્રષ્ટિ નથી એટલે અહમ નથી, એક જ તો નથી, હું પણ નથી, તો કેટલો તારો દે. જણાય તો છે ભગવાન આત્મા, એ જણાય જ છે. કોઈ દિવસ વિશ્વની અંદરમાં કોઈ પણ જીવને પરપદાર જણાતા જ નથી. વ્યવસ્થા એવી છે, જ્ઞેયની સાપેક્ષતામાં જ્ઞેયાકાર કહેવાય, જ્ઞાનની સાપેક્ષતામાં જ્ઞાનાકાર કહેવાય, જ્ઞાયકની સાપેક્ષતામાં જ્ઞાયાકાર કહેવાય, જ્ઞાયકાકાર કહેવાય. એ બધી સાપેક્ષતાના વચનો છે. શું એક વખત ભાઈ થી ઝીરો પર શાંતિકા શું કે છે ગુરુદેવ? સાહેબ 205 ને 208 નંબર નું પાનો સમયકાર સિદ્ધિને લઈને બેસી જાય, સીધું મોક્ષ સુધી લઈ જાય એવી વાત છે. જીવ પરેશાન છે, નકામો હેરાન છે, મફતમાં એકદમ મફતમાં હેરાન થઈ રહ્યો છે. કારણ વગર વસ્તુ સ્પષ્ટ અત્યંત પ્રકાશમાન, અત્યંત ઉદ્યોતમાન, નિત્ય પ્રકાશમાન, નિત્ય અનાદિયનંદ અને સ્પષ્ટ હોવા છતાં પણ, પ્રકાશમાન હોવા છતાં પણ, વિદ્યમાન હોવા છતાં પણ, પર્યાયથી રહિત હોવા છતાં પણ, પ્રમત અપ્રમતથી રહિત હોવા છતાં પણ, શુદ્ધતા અને અશુદ્ધતા એવા ભેદોથી રહિત હોવા છતાં પણ, ત્રિકાળ શુદ્ધ છે એવું પ્રત્યેક વસ્તુનો સ્વભાવ હોવા છતાં પણ હું આ જ છું એટલી એની કમજોરી છે. હું આ જ છું એવો વિશ્વાસ નથી આવ્યો. જે સમય હું પરમાત્મા છું એવો વિશ્વાસ આવ્યો, બાકી સમય પરમાત્મા તો છે જ, પરમાત્મા થવાનું નથી, પરમાત્મા છે, છે માંથી જો છું થાય પોતે પરમાત્મા, સ્વભાવથી બધા પરમાત્મા છે. નિરોધના જીવ પણ પરમાત્મા છે, અને સિદ્ધના જીવ પણ પરમાત્મા છે, અને મનુષ્ય દેવ સિરિયન્સ નારકીના જીવ પણ પરમાત્મા એ છે. તો પરમાત્મા એ છે, પરમાત્મા એવું જ્ઞાન કરીને હું પરમાત્મા છું એવો વિશ્વાસ કરે, એટલે છે પરમાત્મા એમાંથી હું છું પરમાત્મા એટલો વિશ્વાસ કરે તો અનાદિકાળમાં સંસારના પરિભ્રમણ ક્ષણ માત્રની અંદરમાં સમાપ્ત થઈ જાય એવી તાકાત હું પરમાત્મા છું એટલા વિશ્વાસમાં રહેલી. સંસાર વાસ્તવિકપણે છે જ નહીં, ભ્રાંતિથી ઉભો છે કે સંસાર, સંસારનું અસ્તિત્વ શું? જેવું નથી એવું જાણ્યો અને જેવું છે એવું ન જાણ્યું, જેવું છે એવું ન જાણ્યું એની ભૂલ, અને જેવું નથી એવું જાણ્યો એની માનસિકતા. પોતે જેવો જેવો જાણ્યો ને એટલે એની ભૂલ, એની નજર ન્યા નથી, અને જેવો નથી એવો જાણ્યો એ એની ભ્રાંતિ. સંસાર છે ક્યાં? અને પોતે આજુબાજુડ છે, વિદ્યમાન છે, પ્રગટ છે, જેની અંદરમાં એને કાંઈ જ પ્રયત્ન ન કરવા પડે, કાંઈ જ પ્રયત્ન ન કરવા પડે. આગળ ગુરુદેવ શું કહે છે? પણ જેની દ્રષ્ટિ પરદ્રવ્ય અને પરભાવ ઉપરથી છૂટી ગઈ. હવે આગળ કહે છે કે જેની દ્રષ્ટિ પરદ્રવ્ય અને ભાવ ઉપરથી છૂટી ગઈ અને ભેદ પર્યાયના પર્યાય એમાં નથી, ભેદ પર્યાયના પર્યાયના જેટલા ભેદ છે સાત તત્વો એ બધા પર્યાયના ભેદો છે. આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ એ બધા પર્યાયના ભેદો છે, એ નથી ભગવાન આત્મામાં. પર્યાયના ભેદ પણ નથી અને પર્યાય પણ નથી. એની પર્યાયમાંથી લક્ષ છૂટી જાય, એની પર્યાયમાંથી લક્ષ છૂટી જાય. તેમાંથી લક્ષ છૂટી જાય પરની પર્યાયમાંથી નહીં, પોતાની જે પર્યાય જે છે એ પરભાવ છે, એ પરદ્રવ્ય છે એમ સમજીને એના ઉપરથી લક્ષ છૂટી જાય, અન્ય દ્રવ્યના ભાવથી લક્ષ છૂટી જાય. આ પર્યાયનો ભાવ છે, કોનો ભાવ છે? અન્ય દ્રવ્યનો ભાવ છે, પોતાનો ભાવ નથી. પોતાનો ભાવ તો ત્રિકાળ છે, પર્યાયનો ભાવ ક્ષણિક છે, પર્યાયનો ભાવ પલટતો છે, પર્યાયનો ભાવ બદલતો છે, પર્યાયનો ભાવ નાશવાન છે. મારો ભાવ કયો છે? ત્રિકાળ છે. એ પર્યાયનો ભાવ છે, એ પરભાવ છે. અન્ય દ્રવ્યના ભાવથી લક્ષ છૂટી, એનો અર્થ અન્ય દ્રવ્યના ભાવના ભાવથી લક્ષ છૂટ્યું. હવે જ્ઞાતિ લક્ષ છૂટ્યું તો રાજથી છૂટ્યું, રાજથી છૂટ્યું તો પર્યાયથી છૂટ્યું, પર્યાયથી છૂટ્યું તો સમ્યક દર્શનની પહેલી ધર્મની પર્યાય એવી ચીજ. હું પરમાત્મા છું પછી અહીંયાથી જે સિક્વન્સ જે છે એ તો કહેવામાં આવે છે, પણ એ સિક્વન્સ તો ઓટોમેટિક ફોલો કરે છે. રાખી લક્ષી ગયું એટલે પર્યાયથી છૂટ્યું, એટલે કે પર્યાય અગ્નિ દ્રવ્યમાં ભાવ છે એનાથી છૂટ્યો, એટલે કે હું પરમાત્મા છે એની પર લક્ષી. પછી સિક્વન્સ સમજાવવામાં આવે છે. ખરેખર એનો નિર્ણય તો એટલો જ છે કે હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, એ અસ્થિ છે. અને ઓલી હવે જયારે અસ્થિમાં રહ્યો ત્યારે જે ન થયું એ નાસ્તિનો વિસ્તાર અનુભવ પછી વિકલ્પમાં આવ્યા બાદ સમજાવવામાં આવે. શું જોયું તો કે રાગ ઉપર લક્ષનું જોયું, તો પર્યાય ઉપર લક્ષનું જોયું, તો ઉપદ્રવ્યનો ભાવ છે એની ઉપરથી લક્ષ હતી ગયું. તો આ બધું તો નાસ્તી વાળો ભાવ છે, એ અંદરમાં નાસ્તીમાં નથી રમતો, એ તો અસ્થિમાં રમે છે. રમે છે અસ્થિમાં, વિકલ્પમાં આવે છે ત્યારે નાસ્તીની ચર્ચા થાય છે. મસ્તી તો અસ્થિની હોય છે, હું ભગવાન છું એટલી મસ્તી. આગળ કહેશે તો એક વાર જ્યાં પ્રભુ છે ત્યાં નજર કરને, જો કરુણાનો સમુદ્ર વહે છે કે બાપુ જ્યાં પ્રભુ છે ત્યાં નજર કરને, જ્યાં ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે પ્રભુ એકલો, અખંડ આનંદનો ખંડ પૂર્ણાનંદ ચૈતન્ય રસથી ભરેલો, જીન સ્વરૂપ આત્મા છે એ ત્રિકાળ જીન સ્વરૂપી પ્રભુ વિતરાગ છે, એને પરનું લક્ષ છોડી રાજનું લક્ષ છોડી, રાગને જાણનારની પર્યાય આમ લક્ષ છોડ્યું તો એનાથી પણ લક્ષ છૂટી ગયું. કોનો? રાગને જાણનારી પર્યાય, એનાથી પણ લક્ષ છૂટ્યું. કેવી રીતે છૂટ્યું? આમ ગયો તો આમ છૂટી ગયું, અંદર ગયો તો બહારનું લક્ષ છૂટી ગયું. અને એનું લક્ષ જ્યાં આત્મા ઉપર ગયું, જ્યાં એનું લક્ષ આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી. કેવી રીતે શુદ્ધતા પ્રગટિ? કે મને શુદ્ધતા પ્રગટ કરવી છે એવી રીતે પ્રગટી કે આની પર નજર ગઈ ને ઓલી પ્રગટી ગઈ. બહુ છઠ્ઠી જાતા મુદાની રકમ છે. ગુરુદેવશ્રીએ આપણને સૌને સૌ હલકા ફૂલ જેવા કરી દીધા, વસ્તુની વ્યવસ્થા બતાવીને, વ્યવસ્થાને સ્પષ્ટ કરીને કે જણાય એવી ચીજ તો જણાય જ છે, તું માન ન માન એનાથી વસ્તુની વ્યવસ્થાને શું ફરક પડે? વસ્તુની વ્યવસ્થા તો એ છે કે જ્ઞાયક ભાવ સ્પષ્ટ છે, જ્ઞાયક ભાવ જણાય છે, પર્યાયની સમીપમાં ભગવાન આત્મા પ્રગટ છે. કોને પ્રગટ છે? તો કે આબાલ ગોપાલ સૌને પ્રગટ છે. ક્યારે પ્રગટ છે? તો કે ત્રણેય કાળ પ્રગટ છે. જોવે તો પણ પ્રગટ છે ને ન જોવે તો પણ પ્રગટ છે. જોવે તો મોક્ષ માર્ગ ને ન જોવે તો સંસાર માર્ગ. બસ આટલી વ્યવસ્થા. આમ જોવે તો સંસાર ને આમ જોવે તો મોક્ષ. વિસ્તાર છે જ નહીં, વિસ્તાર ભ્રાંતિને કારણે થયો છે. સંસાર લાંબો નથી. જગતને જીવોને એમ લાગે છે કે મેં આટલા દોષ કર્યા, આટલા દોષ કર્યા. જો અરે ભાઈ, દોષ તારો સ્વભાવ જ છે, મુખને પડતું એને. જે તારા સ્વભાવમાં, જે તારી મર્યાદાઓમાં, જે તારા પ્રગટ ચિત્ર કાળવામાં સમાતું નથી એની ચર્ચા કરીને તારે કરવું છે શું? ભાઈ, તું એ ગુરુદેવની વાત સાંભળ. જગતના જીવો તને ભરમાવશે, આજકાલના વિદ્વાનો પણ ચર્ચા કરશે દોષોની. અરે પ્રભુ, તું ત્રિકાળ ગુણ સ્વરૂપ ભગવાન આત્મા છે એની વાત કર ને ના. ગુરુદેવ ભગવાન આત્મા અત્યારીમાં બતાવ્યો છે, એને જોવાનું વિધાન કેટલું સ્પષ્ટ કર્યું છે. શા માટે આપણે એની ચર્ચા ના કરીએ? તું આમ નથી કરતો માટે આમ નથી થતો, આમ નથી કરતો માટે. અરે તું એ સ્વભાવ દિશામાં જો બધું છૂટી જાય, અહીંથી બધું તો છૂટું પડ્યું છે, છોડવાનું નથી. જે છોડવાનો પ્રયત્ન કરે છે, જે છોડવાનો ઉપદેશ આપે છે, એ ખરેખર પોતાના ભગવાન આત્માને ન સમજતા, શુદ્ધાત્માને ન સમજતા, હું પરમાત્મા છું એવો વિશ્વાસ કે નથી. એટલે વ્યવહારના પક્ષમાં, પ્રમાણના લોભમાં એ એવો ઉપદેશ આપે છે. આ ઉપદેશ એને માર્ગથી દૂર લઈ જાય છે. ભાઈ, ગુરુદેવ મેળા અદ્ભુતમાં અદ્ભુત ઉપદેશ મેળો. એક દ્રવ્યને ધ્યેય બનાવો, એક દ્રવ્યને ધ્યેય. હું પરમાત્મા છું બસ એટલું મારું ધ્યેય, એટલું મારું લક્ષ, એટલી મારી નજર હોવી જોઈએ. આની આગળ પાછળ કાંઈ જ નહીં, આની આગળ પાછળ સંસાર છે જ નહીં. હું પરમાત્મા છું એટલી એની દ્રષ્ટિ નથી, એનું નામ સંસાર. અને હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ થાય એનું નામ મોક્ષ. હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ થાય એનું નામ મોક્ષ. અને હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ નથી એનું નામ ચિંતા. સંસારની બીજી કોઈ પરિભાષા પોતાની સામે જોતો નથી એટલો સંસાર જોવે તો મોક્ષ. જ્ઞાનનું જ્ઞાતૃત્વ અથવા જ્ઞાનનું અજ્ઞાતૃત્વ આ બે છોડીને ત્રીજી ક્રિયા થતી નથી જ્ઞાન. આત્મામાં રાગ થાય એવી કોઈ વ્યવસ્થા નથી, કારણ કે રાગ આત્માનો સ્વભાવ નથી. આત્મામાં જ્ઞાન થાય છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. તો કાં તો જ્ઞાનની અંદરમાં જ્ઞાન જણાય છે ને કાં તો જ્ઞાનની અંદરમાં જ્ઞાન નથી જણાતું. નથી જણાતો એટલે જણાય તો છે પણ તને નથી જણાતું એટલો દોષ. એનું નામ સંસાર. એટલે જ્ઞાનની અંદરમાં જ્ઞાન જણાય છે એવી દ્રષ્ટિ થઈ ગઈ. સમજ આગળ ગુરુદેવ શું કહે છે? ભગવાનનો ભાવ તો કેવળ જ્ઞાન, કર્મનો ભાવ પુણ્ય પાપનો રસ એ બધાથી લક્ષ છોડી દે. અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે સેવામાં આવતા એને જુદો, રાગથી નિમિત્તથી જુદો, આત્મા જ્ઞાયક ભગવાન પૂર્ણ સ્વભાવથી ભરેલો, જીન ચંદ્ર વિતરાગી શીતળ સ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન એના ઉપર લક્ષ થતા એટલે કે એની પર્યાયમાં તેનું લક્ષ થતા એટલે કે એની પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થવું એ એની સેવા છે, ઉપાસના છે અને એનું નામ સમ્યક દર્શન. આટલો સરળ માર્ગ એને કઠિન લાગે, અનંત પુરુષાર્થ વાળો લાગે. હવે આપણે ગુરુદેવને ગુરુદેવ કહીએ એમાં પુરુષાર્થ, ગુરુદેવને ગુરુદેવ ના કહીએ એમાં ઊંધો પુરુષાર્થ, અને ગુરુદેવને ગુરુદેવ કહીએ એમાં સવડા પુરુષાર્થ. હું ભગવાન છું એમ કે ઇન્સવડા પુરુષાર્થ એ અનંતો પુરુષાર્થ, અને હું ભગવાન છું એમ ના કે એવડા પુરુષાર્થ. મહેનત આત્માની અનુભૂતિની અંદરમાં હોતી જ નથી, મહેનત તો સંસારમાં પડે છે. ગુરુદેવશ્રી એમ સમજાવતા કે હું પ્રકાશ છું એમ કેવું અઘરું છે, આત્માનો અનુભવ કર્યો એનાથી છેલ્લો કે તું પ્રકાશ હે નહીં, તો હું પ્રકાશ છું એવું તું કે કેવી રીતે? માટે એ અઘરું છે. ચા બનાવવી અઘરી છે, અનુભૂતિ કરવી સહેલી છે. આ વાતનો વિશ્વાસ કરવો પડશે, એ છોડીને બીજો કોઈ ઉપાય નથી, માર્ગ નથી. માર્ગ આટલો છે અને આની બહાર માર્ગ નથી. કોઈ ગમે એટલી ધારણાના સંયોગની ગમે એટલી ચર્ચાઓ કરી લે, માર્ગ આટલો છે. શક્તિ જાતા એ આખું સમયસાર છે, કારણ કે એમાં પહેલા પેરેગ્રાફની અંદરમાં ધ્યેયનો પાઠ એટલે દ્રષ્ટિનો વિષય એટલે કે અનુભૂતિનો વિષય, બીજા પેરેગ્રાફની અંદરમાં અનુભૂતિ થાય કેવી રીતે એના વિધિ વિધાન, અને વિધિ વિધાન કરતા જે ધ્યેયપૂર્વક જ્ઞેયથી અનુભૂતિ થઈ તે પાઠ. એટલે ધ્યેયનું સ્વરૂપ, જ્ઞેયનું સ્વરૂપ અને ધ્યેયપૂર્વક જ્ઞેયની વસ્તુ વ્યવસ્થા એ ત્રણેય વાત જે જૈન દર્શનનું હાર્દ છે, જૈન દર્શનનું ફાઉન્ડેશન છે, એનો સમગ્ર વિસ્તાર આ એક શક્તિ ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને કરેલો છે. ગુરુદેવે પાછીએ 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 નહીં વાળે વાળે તેલ પાડ્યું છે. એક એક વાળ પકડી પકડીને એ સ્વરૂપનું લક્ષ થાય છે, સુત્તા પ્રગટ થાય, સુત્તા પ્રગટ થાય છે. એના દ્રવ્યને કેવું કહેવાય? દ્રવ્યને સેવા કરી તો રાગ મટી ગયો, તો રાગ ઉપરથી લક્ષ હટી ગયું, તો સંસાર છૂટી ગયો. એ બધું ક્યું, એ બધું ક્યુ વ્યવસ્થા? એમાં તે કાંઈ ન કર્યું, તે શું કર્યું? દ્રવ્ય ઉપર નજર કરી. નજર કરી એટલે કે હું દ્રવ્ય છું એવું નક્કી છું. આનાથી ઉત્કૃષ્ટ સરળતા બીજી કયું હોઈ શકે છે? આનાથી બીજો સરળ માર્ગ શું હોઈ શકે? પહેલી વાત એમ કે ભાઈ તને ભગવાન આત્મા તારા જ્ઞાનની અંદરમાં સદાય જણાય છે, ઠીક? એટલે જાણવાનો પ્રયત્ન કરવો છોડી દો. જણાય છે ને, કારણ કે જેમ પરપદાર્થની અંદરમાં જ્ઞેયત્વ ધર્મ છે, નાયકમાં જ્ઞેયત્વ ધર્મ છે, પ્રમેયત્વ શક્તિ છે. જેમ જગત જ્ઞાનની અંદરમાં જળકે છે, નાયક નથી. તો તારી દ્રષ્ટિ ક્યાં નથી એટલો દોષ. તો એ દ્રષ્ટિ થાય કેવી રીતે? તો હું પરમાત્મા છું એટલું નક્કી કર, એનું નામ રક્ષી, એનું નામ નજર, એનું નામ પર્યાયથી લક્ષ હટાવ્યું છે, એનું નામ રાગથી લક્ષ હટાવ્યું છે, એનું નામ ભગવાનથી લક્ષ હટાવ્યું છે, એનું નામ ગુરુદેવથી લક્ષ હટાવ્યું છે, એનું નામ પુત્રમાં લક્ષ કર્યું છે. વાત એક જ છે, શું? હું જ્ઞાયક, હું ભગવાન, હું પરમાત્મા, એટલો વિશ્વાસ. આ એક વિશ્વાસ છે, એક શ્રદ્ધાંત છે, તો ઓટોમેટિકલી જે ન થયું એની ઉપર તેનું લક્ષ હટી ગયું, તેને લક્ષ છોડ્યું એવું વ્યવહાર શું કહેવાય? ખરેખર તો હું પરમાત્મા છું એટલો એને નિર્ણય કર્યો, એટલો એને શ્રદ્ધા આપી, એનો પુરસાદ. તું કે છે ગુરુદેવ, જ્યાં ભગવાન પૂરણ સ્વરૂપ છે તેની ઉપાસના, એનો અર્થ શું? કે એનો સ્વીકાર, એનો સત્કાર, એટલે કે એનો આશ્રય. એનું નામ ઉપાસના છે, એનું નામ સેવા છે. કોનું નામ? જ્યાં ભગવાન પૂરણ સ્વરૂપ છે, આટલી વાત, કે ભગવાન પૂરણ સ્વરૂપ છે તેની ઉપાસના, ભગવાન પૂરણ સ્વરૂપ છે તેની ઉપાસના. એની ઉપાસનાનો મતલબ છે તેનો સ્વીકાર, એનો મતલબ શું? કે એનો સત્કાર. એનો મતલબ શું? કે એનો આશ્રય. આ ભગવાન પૂર્ણાનંદનો નાશ છે, એની ઉપાસના છે, સેવા છે. એ પરદ્રવ્યથી છૂટું પડવું છે, પરદ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપવાસોમાં આવતો છે, એ ભિન્નપણે ઉપવાસોમાં આવતો શુદ્ધ કહેવાય છે. કે શું શુદ્ધ છું? એવી ઉપાસના કરે, એવી સેવા કરે, એવો આશ્રય કરે, એવો સત્કાર કરે, તો શુદ્ધતા ઉત્પન્ન થાય એમ કહેવાય. પણ છે સ્વભાવથી શુદ્ધ, સ્વભાવથી શુદ્ધ છે તો સ્વભાવથી શુદ્ધ છે એવો સ્વીકાર કરે. એમાં કરવાનું શું છે? ગુરુદેવને ગુરુદેવ તરીકે સ્વીકાર કરે, એમાં કરવાનું શું છે? પોતે ભગવાન છે તો ભગવાન છે એવો સ્વીકાર કરે, તો એમાં કરવાનું શું છે? તો એને જાણવાનો છે, તો કે જાણવાનું છે કે જણાય છે? જો જણાય છે તો તારે શું કરવાનું છે? જણાય છે એમ જાઓ, ભગવાન શ્રી અંબાન જૈન દર્શન પૂર્ણ છે, હું ભગવાન છું એટલું માનવાનું છે, અને ભગવાન આત્મા જણાય છે એવું જો જ્ઞાન એના વર્તમાનની અંદરમાં પ્રગટ થાય તો ખરેખર એને દ્રવ્યનો સ્વીકાર કર્યો કહેવાય. એ શુદ્ધતાની પર્યાય પ્રગટ થઈ તો શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કર્યો, શુદ્ધ પર્યાયમાં શુદ્ધ જણાવો, એને શુદ્ધ કહેવામાં આવે છે. હવે આવો જે નાયક ભાવ છે એ પુણ્ય પાપના ભાવરૂપ થતો નથી, પુણ્ય પાપના કારણ નિમિત્ત શુભાશુભ ભાવરૂપ થતો નથી. એ પ્રભુ નાયક ભાવ જે છે તો નાયક ભાવ જ છે, એ પ્રમત અપ્રમત રૂપ થતો નથી. જેવો છે એવો છે, પ્રમત અપ્રમત રૂપ થતો નથી એટલે જેવો છે એવો છે. ભગવાન આત્મા જેવો છે એવો છે, પ્રમત અપ્રમત રૂપ ભગવાન આત્મા થતો હોય એટલે કે જળભાવ રૂપ આત્મા થતો નથી. આ 14 ગુણસ્થાન છે એ જરૂરના સ્થાનો છે, એ આત્માના સ્થાનો નથી. જીવ પ્રયત્ન કરે છે કે આપણો ગુણસ્થાનનો ક્રમ કેમ આગળ વધે. આચાર્ય ભગવાન કહે છે કે જળ સ્થાનો છે, મારું તો ચેતન સ્થાન છે. ચેતન 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 ચેતનથી લવાલબ ભરેલી ચેતન સ્થાન, જેને પોતાનું ચૈતન્ય સ્થાન દેખાય છે અને પ્રમત અપ્રમત ભાવ જળભાવ દે, શુભાશુભ ભાવ જળભાવ છે એમને. પ્રમત અપ્રમતના ભેદો જે છે એટલે કે ગુણસ્થાનના જે ભેદો જે છે એ જળભાવ છે. મારામાં એ વધતો ક્રમ ઉઠતો ક્રમ એ મારામાં નથી, હું તો આ ક્રમે અનાદિ અનંત ત્રિકાળ સિદ્ધ પરમાત્મા છું. એવો જે અભેદ ભગવાન જ્ઞાયક છે, એકરૂપ પ્રભુએ કોને શુદ્ધ કહેવાય? કોણ એને શુદ્ધ કહે કે જે શુદ્ધ તરફનો સત્કાર શુદ્ધનો કરી અને પરદ્રવ્યનો જેને આશ્રય અને સત્કાર છૂટી ગયો છે એ ભગવાન પૂર્ણાનંદ સિવાય પરચીજની કોઈ પણ અધિકતા વિશેષતા અચિંતતા ચમત્કાર જેને છૂટી ગયો છે બધો. અધિક હોય તોય હું, શુદ્ધ હોય તોય હું, ચમત્કારી ચીજ હોય તોય હું, પ્રભુ હોય તોય હું. સમજાણું કાંઈ? આ વિશ્વની અંદરમાં અધિક હો તો હું છું, શુદ્ધ હો તો હું છું, ચમત્કારી ચીજ હોય તો હું છું, પ્રભુ હોય તો પણ હું છું. આવું છે. અરે રે, જિંદગીઓ જગતમાં મજૂરી કરીને હાલી જાય જગત. મજૂરી બધી આ બાળી છોકરા ધંધા મજૂર મોટા રાગના છે. અને કદાચ તું ભાવમાં આવ્યો અને શુભ કરે તો એ રાગની મજૂરી છે. મજૂર શુભ રાગ એ મજૂરી છે. એ તારી ચીજ નથી પ્રભુ. તારી ચીજમાં તો પર્યાય નથી. એવી ચીજને પકડતા જે પર્યાય થાય એ પર્યાયની શુદ્ધતામાં આ શુદ્ધ છે એમ જણાય છે. શું કીધું? શુભ રાગ એ મજૂરી છે. એ તારી ચીજ નથી પ્રભુ. તારી ચીજમાં તો પર્યાય નથી. પેલા તો નક્કી કર કે તારી ચીજમાં પર્યાય નથી. તારી ચીજને પર્યાયની અપેક્ષા નથી. તારી ચીજ પર્યાયથી રહી છે એમ પણ નથી. તારી ચીજમાં પર્યાય તો નથી એ વાત તો 100% છે, પણ તારી ચીજ પર્યાયથી રહી છે એમ પણ નથી. એટલે તો કે પર્યાયથી સહી જ છે. અરે બાપુ એમ કોણ કે છે? સાંભળના નાથ, જેમાં પર્યાય છે જ નહીં એમ કહેવામાં આવે છે ત્યાં પછી સહિતની વાત ક્યાં? પણ પર્યાયથી રહીત ભગવાન આત્મા છે. એની અપેક્ષા ભગવાન આત્માને નથી. તેઓ નિરપેક્ષ ભગવાન આત્મા છે. એવી ચીજને પકડતા, એવા ભગવાન આત્માને પકડતા, એવા ભગવાન આત્માને જ્ઞાન શ્રદ્ધામાં લેતા, હું પરમાત્મા છું એવો વિશ્વાસ થતા જે પર્યાય થાય એ પર્યાયની શુદ્ધતામાં, જે પર્યાય થાય એ પર્યાય નિયમથી શુદ્ધ જ હોય અને એ પર્યાયની શુદ્ધતામાં આ શુદ્ધ જણાય. ભગવાન આત્મા શુદ્ધ છે એવું જણાય. એ તો શુદ્ધ, હું પરમાત્મા છું એવો જે નિર્ણય કરે છે એ નિર્ણય કરતા અને આ શુદ્ધ છે એવું જણાય છે. અદભુતમાં અદભુત ગુરુદેવની અનંતી અનંતી કૃપા, અદભુતમાં અદભુત પોતાના ભગવાન આત્માનો વૈભવ જે અંતરંગમાં જોયો નિહાળ્યો તેને હથેળીમાં આમળાની જેમ સ્પષ્ટપણે ગુરુદેવશ્રીએ બતાવ્યો એ ભગવાન આત્માને પોતાના જ્ઞાન શ્રદ્ધાના માધ્યમથી ભગવાન આત્મા અનાદિ અનંત પરિપૂર્ણ છે, શુદ્ધ છે, સત્ય સાહેબો છે, નિષ્ક્રિય પરમાત્મા છે, પરમ પરિણામિક ભાવ છે, અપરિણામી છે, ત્રિકાળી છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, કે હું છું એવો વિશ્વાસ જે પર્યાયની અંદરમાં છે એ પર્યાયની શુદ્ધતામાં આ ભગવાન આત્મા શુદ્ધ છે એવું જણાય છે. એટલે કેવું અનુભવાય છે આ આત્માની અનુભૂતિનો અત્યંત સત્કાર થયો. આ ભગવાન આત્માનો સત્કાર થતા એ પર્યાયમાં સમ્યક દર્શન થયું. એ સમ્યક દર્શનમાં આ શુદ્ધ છે એમ જાણ્યું. એ સમ્યક દર્શન પણ કેવળ જ્ઞાનની આગળ પામર છે અને ત્રિકાળી વસ્તુની પાસે કેવળ જ્ઞાન પામર છે. શું કીધું? ભગવાન આત્માની પાસે કેવળ, કારણ કે કેવળ સ્થિતિ તો એક સમયની પર્યાય જેમાંથી અનંતી 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 કેવળ જ્ઞાનની પર્યાય નીકળે એવો તો એક જ્ઞાન ગુણ અને એવા અનંત ગુણોનો પિંડ એક ભગવાન આત્મા છે હું એવો વિશ્વાસ એવો શ્રદ્ધા જે સમય ઉદભવ્યું બસ એ ગુરુદેવના સાચા સંતાન છે. આપણે સૌ કોઈ સાચા અર્થમાં સંતાન છીએ. દ્રવ્યથી ભાવનાથી સાચા સંતાન બનીએ. એક શુદ્ધાત્મા હું છું એનો ઝંડો અમરપણે ફરકાવતા રહીએ. હું ભગવાન આત્મા છું એ છોડીને બીજી કોઈ ચર્ચાનું આપણે કોઈ પ્રયોજન નથી. જગત શું કે છે, શું બોલે છે, શું માને છે, શું સમજે છે એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. ગુરુદેવ મળ્યા છે, ગુરુદેવને ખેસ પકડીને હું પરમાત્મા છું એટલી જ વાત આટલા દિવસ રાત કરતા રહીએ એવી મંગલ ભાવના ભાવતા આપણો સ્વાધ્યાય પૂરો થયો.
હવે આપણે પ્રશ્નોત્તર માટે થોડો સમય આપીએ છીએ, તો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પ્રકાશભાઈ માટે.
હા પ્રકાશભાઈ, એક સવાલ છે. આપે કહ્યું કે પ્રતિભાસ છે તે જ જ્ઞાન છે, એટલે પ્રતિભાસ એ જ જ્ઞાન છે કે પ્રતિભાસ સ્વચ્છતા સાથે સંકળાયેલો છે?
જ્ઞાનમાં તો જ્ઞાનમાં પ્રતિભાસ પડે છે ભાઈ, જ્ઞાનની અંદરમાં સ્વપરનો પ્રતિભાસ પડે છે, સ્વનો પણ પ્રતિભાસ અને પરનો પણ પ્રતિભાસ. જ્ઞાનનો સ્વભાવ છે, જે સ્વભાવની અંદરમાં સ્વચ્છતાને કારણે સ્વ અને પર એનો પ્રતિભાસ પડે છે. જે જ્ઞાનની અંદરમાં લોકાલોક જળાય છે, લોકાલોક ઝળકે છે, એ જ જ્ઞાનની અંદરમાં નાયક પણ ઝળકે છે. જે એની દ્રષ્ટિ છે, જે એની દ્રષ્ટિ લોક જણાય છે, ન્યાયની દ્રષ્ટિ જાય છે, તો એ પર્યાય ઉપર દ્રષ્ટિ જતા રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે અને એનું નામ સંસાર છે. અને એ જ જગ્યાએ જે પર્યાયમાં રાગ જણાતો હતો એ જ પર્યાયમાં નાયક જણાતો હતો, નાયક ઉપર દ્રષ્ટિ ગઈ, હું જ નાયક છું એવું લક્ષ ગઈ, એવી દ્રષ્ટિ થઈ, તો એ સમય દર્શન ઉત્પન્ન થાય. પ્રતિભાસ હંમેશા બેનો હોય. હાજી
પ્રતિભાસ બેનો છે, તો એક તો જ્ઞાયક પણ જણાય છે, રાગ પણ જણાય છે પોતાનો રાગ, અને પરદ્રવ્ય પણ જણાય છે,
બરાબર બંને જણાય છે એક સાથે. હવે એની દ્રષ્ટિ જ્યાં પડે, જે રીતે દર્પણ છે, દર્પણ તો દર્પણની અંદરમાં સામે દીપક મયુર અગ્નિ જે કાંઈ પણ છે એ પણ જણાય છે અને દર્પણ જણાય છે. તો જેને મયુર ઉપર દ્રષ્ટિ છે એને દર્પણ નથી જણાતું, અને જેની દર્પણ ઉપર દ્રષ્ટિ છે એને મયુર નથી જણાતું. છે તો બંને વસ્તુ એક સાથે, પણ દ્રષ્ટિ ક્યાં છે? તો કે મયુર જણાય છે, મયુર જણાય છે તો દર્પણ નથી જણાય, પણ દર્પણ જણાય છે તો મયુર નથી જણાય. એટલે એમાંથી કોઈ વસ્તુ ખસી નહીં જાય, હટી નહીં જાય, પણ એની દ્રષ્ટિ ક્યાં છે? એની દ્રષ્ટિ મયુર ઉપર છે, એની દ્રષ્ટિ દર્પણ ઉપર. પછી એની વચ્ચે સંસાર અને મોક્ષનો સંબંધ છે. જો એની દ્રષ્ટિ દર્પણ ઉપર છે એવી તેની દ્રષ્ટિ નાયક ઉપર છે તો હું પરમાત્મા, તો સમ્યક દર્શન. અને જો એની દ્રષ્ટિ રાગ ઉપર છે તો હું રાગી, આપણે જો દ્રષ્ટાંત તરીકે પણ એમ કે થોડું સ્પષ્ટીકરણ તરીકે પણ લેવું હોય તો સમયકારની બીજી ગાથા છે, જે બીજી ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને આ વાત ખૂબ સ્પષ્ટ કરી છે, અદભુત રીતે, સુંદર રીતે, કે જ્યાં આત્માની ચર્ચા આચાર્ય ભગવાને કરી છે. અને એ આત્માની ચર્ચા કરીને આત્માની વ્યવસ્થા શું છે, વળી આત્મા કેવો છે, વળી આત્મા કેવો છે એની ચર્ચા કરી છે. અને એની અંદરમાં એ સ્પષ્ટ કર્યો છે કે આત્માની અંદરમાં શું જણાય છે, કેવી રીતે જણાય છે.
આવતીકાલે તમે આવશો જ્યારે, ત્યારે પછી કોઈ આ પહેલેથી જો અમે તૈયારી કરવી હોય ને તો અમે અમારી વેબસાઇટ પર મૂકી દઈએ. તમે સમયસર સિદ્ધિમાંથી એટલે વાંચવાના છો કે તો અમે જો પાનુને હોય ને તો અમે પહેલેથી અમે એની લિંક મૂકી દઈએ.
હા ચોક્કસ, જરૂર આપણે લઈએ ને, જરૂર આવતું સ્પષ્ટીકરણ કરીએ.
હા નહીં, એટલે સમયસર સિદ્ધિની કોઈ કોઈ ખાસ વસ્તુ તમે લેવા માંગતા હો આવતીકાલે?
હા છે ને, જે રીતે સમયસર સિદ્ધિની અંદરમાં બીજી ગાથાનો 81 નંબરનો પાનું છે, એની અંદરમાં આચાર્ય ભગવાન એમ કે છે કે પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે તેવો છે આત્મા. તો કે પોતાના અને પરદ્રવ્યોના આકારોને, પોતાના એટલે આત્માના, નાયકના, ભગવાન આત્માના, અને પરદ્રવ્યોના એટલે જગત પાસાના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું, સ્વ અને પર એવા સમસ્ત રૂપને પ્રકાશ કર્યું, પ્રાપ્ત શું કર્યું, સમસ્ત રૂપને પ્રાપ્ત કર્યું, તો કે ના એક રૂપ પણ પ્રાપ્ત કર્યું છે. અર્થાંત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. આકાર પ્રતિભાસે છે સ્વ અને પર, પોતાના જ્ઞાયકના અને પરના, પરંતુ એ એક જ્ઞાનના આકાર રૂપ છે. એટલે જ્ઞાન અનેક આકાર રૂપ થતું થયું હોવા છતાં પણ એ જ્ઞાન એકાકાર છે, જ્ઞાન અનેકાકાર થતું જ નથી. હવે એની દ્રષ્ટિ જેની ઉપર છે, જ્ઞેયની વાત પર જ્ઞેયની વાત કરે તો ભાઈ તો જ્ઞેયાકાર જ્ઞાન છે, ન્યાયની અપેક્ષા વાત કરી, તો ન્યાયક આકાર જ્ઞાનથી એ અપેક્ષાથી વાત કરવામાં આવે છે, પરંતુ જ્ઞાનના સ્વભાવથી જોવામાં આવે તો જ્ઞાનના એક આકાર રૂપ છે. ક્યાં જ્ઞાનમાં? જેમાં પોતાના એના પરદ્રવ્યના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, જેને સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપણું પ્રાપ્ત કર્યું છે, જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે. તે શબ્દ પ્રતિભાસે, અનેક આકારો અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે.
બરાબર, ઓકે.
રજનીભાઈ એક મિનિટ હોય તો જરા સવાલ છે નાનો આનંદ લખતો. હું પરમાત્મા છું એ એક વાચા રૂપે છે અને બીજું લક્ષ્ય રૂપે છે, તો હું પરમાત્મા જ છું એવું લક્ષ્ય રૂપે છે એનું બાહ્ય લક્ષણ શું?
એ અંતરંગની અંદરમાં સમજાતી વ્યવસ્થા છે. વાચાની અંદરમાં, ભાષાની અંદરમાં હું પરમાત્મા છું તો ટેપ રેકોર્ડ પણ બોલે છે, એની કોઈ કિંમત નથી. પણ જેની અંદરમાં અંતરંગથી વાત આવે, એ વિશ્વાસ અંતરંગથી આવે, એટલે એની પોતાના અભિપ્રાયની અંદરમાં, એના પોતાના અભિગમની અંદરમાં, એના પોતાના એટીટ્યુડની અંદરમાં, એના પોતાના એપ્રોચની અંદરમાં, એને ક્ષણિકતા દેખાય જ નહીં. પોતાનો ત્રિકાળક નાયક ભાવ છોડીને બીજું કાંઈ પણ આગળ ના થાય. જગતની સામે પણ જે જવાનો પ્રસંગ આવે, તેને જગતના જીવોની પર્યાય ન દેખાય, એનો ભગવાન આત્મા દેખાય. અને પોતાના અંતરંગની અંદરમાં જાય તો પોતાની પર્યાય ન દેખાય, પોતાનો ભગવાન આત્મા દેખાય. એટલે બધી રીતે એની પરિણતિની અંદરમાં ત્રિકાળી ભગવાન આત્મા ચાલતો રહે. માત્ર વાચા સુધી વાત મર્યાદિત ન રહે, પણ ભાવનાની અંદરમાં, માન્યતાની અંદરમાં, વિશ્વાસની અંદરમાં, અભિગમની અંદરમાં, શ્રદ્ધાની અંદરમાં હું પરમાત્મા છું એવો અભિપ્રાય કહેવાય. અને એની અંદરમાં પછી પોતાની ત્રિકાળી પરમાત્મા પણ જ જોવે, એને પોતાની પર્યાય ન દેખાય. જેને પોતાની પર્યાય ન દેખાય એને નિયમથી પર્યાયમાં આત્માનો અનુભવ થાય.
બરાબર.
જેને પર્યાય આગળ થાય એને ભગવાન આત્મા પાછળ થાય, જેને ભગવાન આત્મા આગળ થાય એને પર્યાય પાછળ થાય. એટલે પર્યાય પાછળ થતા એ પર્યાયની અંદરમાં નિયમથી શુદ્ધતા પ્રગટે, પ્રગટે અને પ્રગટે એવો નિયમ છે.
બરાબર, બહુ સરસ. થેન્ક યુ પ્રકાશભાઈ.
થેન્ક યુ.
હાજી,
બીજા કોઈ પ્રશ્ન હોય તો?
જય જીનેન્દ્ર પ્રકાશભાઈ.
ઓલરાઈટ, થેન્ક યુ વેરી મચ પ્રકાશભાઈ. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
ઓકે, બધાને જય જીનેન્દ્ર.